પ્રવચન નંબર 166 તારીખ 28/8/89 53 મિનિટ સમયસાર ગાથા 31
31 ગાથાનો જન્મ એમાંથી થયો કે જ્ઞાની ધર્માત્માઓ લોકાત્માત્મા ચટ્ટે ગુસ્સાને હોય આત્માનો અનુભવ તો થઈ ગયો છે પણ સ્વરૂપમાં લીન ન રહી શકતા હોય ત્યારે તીર્થંકર કેવડિયા આદિની સ્તુતિનો ભાવ પણ એમને આવે એથી એના તરફ ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ પણ એનું જાય છે ઈચ્છા વિના જાય છે ઈચ્છાપૂર્વક એની એ પ્રવૃત્તિ નથી અબુદ્ધિપૂર્વક છે એવું જ્ઞાનીને નિશ્ચયપૂર્વકનો વ્યવહાર હોય છે એનો બાહ્ય વ્યવહાર દેખીને અસદભૂત વ્યવહાર દેખીને અજ્ઞાની જીવોએ એને ધર્મ માનીને પ્રવૃત્તિ કરવા માંડ્યા સાધકને તો નિશ્ચય સુધી પ્રગટ થઈ ગઈ છે ભેદ જ્ઞાન વર્તે છે આત્માને દેહ ભીન પાસે છે આત્માને રાગ ભીન પાસે છે અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અને ખંડ જ્ઞાન એ ભીન છે પાસે છે એટલે એને તો એકતા બુદ્ધિનો દોષ લાગતો નથી પણ સદુપયોગનો કાળ ન હોય ત્યારે શુભ ઉપયોગ આવે છે અને શુભ ઉપયોગ આવે છે ત્યારે એમાં તીર્થંકર પરમાત્મા આદિ એના તરફ એનું અસ્થિરતાથી લક્ષ ઇન્દ્રિય જ્ઞાનનું જાય છે અને એવો શુભ ભાવ સ્તુતિનો એને આવી જાય છે એ બાહ્ય પ્રવૃત્તિને દેખીને અનાદિથી અજ્ઞાની જેવો એવી ભૂલ કરી કે સાધુ પુરુષો પણ તીર્થંકર કેવડીની સ્તુતિ તો કરે છે એટલે અમે પણ સ્તુતિ કરીએ છીએ વંદન કરીએ છીએ જ્યારે અજ્ઞાની જીવને ભેદનાનો તો અભાવ છે દેહથી ભિન્ન પોતાનો આત્મા જાણ્યો નથી એણે અને તીર્થંકર પરમાત્માના આત્માને પણ એણે જાણ્યો નથી પોતાના ઇન્દ્રિય જ્ઞાનમાં અનાદિકાળથી આત્મા અને અનાત્માની એકત્વ બુદ્ધિ હોવાથી જે છે તે જ જીવ છે એવું એને સહ્ય વર્તે છે પોતાના દેહને આત્મા માને છે એટલે તીર્થંકરના દેહને પણ એ આત્મા છે એમ માનીને સ્તુતિ કરે છે એટલે એને શંકર દોષ થઈ જાય છે એક તો અજ્ઞાની એની પાસે ચક્ષુ છે દ્રવ્ય ઇન્દ્રી બોલમાં લઈને ભાવની અને ભાવનીનો વિષય તીર્થંકર કેવડી આદિ અહીં અનાદિથી એને જાણતા એને આ એકત્રો કરે એ સ્તુતિ ખરેખર સ્તુતિ નથી, એ તો અજ્ઞાનીનું અજ્ઞાન છે. એ અજ્ઞાનીને નિશ્ચય સ્તુતિ કેમ પ્રગટ થાય? એની પાસે વ્યવહાર સ્તુતિ નથી ને નિશ્ચય સ્તુતિ નથી. દેહને આત્મા માની દેહને તીર્થંકર ભગવાનનો દેહ જોઈ અને એને જ આત્મા માની એના તરફ લક્ષ કરી દ્રવ્ય ઇન્દ્રનું અવલંબન લેતો અને ભાવ ઇન્દ્રિય વડે એના દેહને આત્મા માને છે અને સ્તુતિ વંદન ભક્તિ પૂજા આદિ કરે છે. એને જ્ઞેય જ્ઞાયકનો શંકરદોષ સમય સમય થાય છે. શંકરદોષ એટલે એકત્વ બુદ્ધિ. જે જ્ઞાન આત્માનું છે એને જાણવાનું સમય સમય છોડે છે અને જે જ્ઞાન આત્માનું નથી એની સન્મુખ થઈને જાણવાની ક્રિયામાં રોકાણો છે. જાણવાની ક્રિયા ઇન્દ્રિય જ્ઞાનની અને એનો વિષય તીર્થંકર ભગવાનનો દેહ એનાથી અધિક જુદો આત્મા છે અને એને જાણનારું જે જ્ઞાન છે તે જ નિશ્ચય સ્તુતિ છે એના ખ્યાલમાં આવતું નથી. એટલે જ્ઞેય અને જ્ઞાયક, જ્ઞેય તો એક શબ્દ છે, એના ત્રણ ભેદ પડે. આચાર્ય ભગવાન એક જ જ્ઞેયના ત્રણ પ્રકાર કહે છે. એક આ ચક્ષુ ઇન્દ્રિય જડ સ્તુતિ છે ને, દેહને જોઈને તીર્થંકર છે એની સ્તુતિ કરે છે. ચક્ષુ ઇન્દ્રિય મુખ્યતા છે અત્યારે અહીંયા સ્તુતિમાં. આ દ્રવ્ય ઇન્દ્રિય છે જળ ઘટકણની બનેલી, એમાં તો ચેતન ભાવનો સર્વથા અભાવ છે અને એ દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને જે ઉગાડ જોક્રમ જ્ઞાનનો અને ઇન્દ્રિયનું અવલંબન લઈએ છે ત્યાં સુધી એનું નામ ભાવેન્દ્રિય થઈ જાય છે. પણ જો ચક્ષુનું અવલંબન દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન છોડીને આત્માનું અવલંબન લઈએ તો એ ભાવ ઇન્દ્રિયનો વ્યય અને અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ થઈ જાય. પણ એને આ નિશ્ચય સ્તુતિની ખબર નથી એટલે જ્ઞાનીઓની નકલ કરે છે. નકલમાં અકલ ન હોય કે તમે સ્તુતિ કરો છો તો શું તમને થાય છે, ગરમ થાય છે, વિરજરા થાય છે, એનાથી કે શું થાય છે? હું પૂછે તો કે પણ પૂછે નહીં, એમને એના વ્યવહારને અપનાવી લીધો, એનું અનુસરણ કર્યું વ્યવહારનું, જ્ઞાનીના વ્યવહારનું અનુસરણ કર્યું. જો જ્ઞાનીને પૂછે તો કહે કે એ પણ અમારો દોષ છે, એ ગુણ નથી. સ્તુતિનો ભાવ આવે છે પણ એને દોષ જાણીએ છીએ, ગુણ જાણતા નથી. તો અજ્ઞાની જીવ પાછો ફરે પણ પૂછતો નથી, ગાંચતો નથી ને એ કરે એમ કરવા માંડ્યો. અને દેહ છે તે જ જીવ છે, જીવ છે તે જ દેહ છે. હા, કઈ ભરતું લાગે, બહારથી મળે છે, બહારથી મળે, ટાયર મળે,
ટાયર મળે,
અહીંયા કઈ લાગતું નથી. નકર તો આ શૈલેષ બેઠો છે, ખબર હોય ક્યાંય ધોવાળા નીકળતો હોય, વાયર વાયરમાં ધોવાળા નીકળે છે. કોઈ કોઈ વખત આવે છે રસ્તામાંથી, એવા અજ્ઞાની જીવને જ્ઞેય જ્ઞાયકની એકતા બુદ્ધિ પડી છે, એનો વિભક્ત ભેદ જ્ઞાન કેમ થાય? એની અપૂર્વ ગાથા છે, પહેલા નંબરની ગાથા છે. મિથ્યાત્વનો અભાવ થઈ અને સમ્યક દર્શન કેમ થાય એની ગાથા છે. મોહને જીતવાની ગાથા છે, મિથ્યાત્વના નાશનો ઉપાય એમાં બતાવે. અગ્નિના ત્રણ પ્રકાર, નાયકનો એક પ્રકાર, નાયક ટંકોત્કર્ણ એક ઉપનાદ્યન છે, અને જ્ઞેયોના ત્રણ પ્રકાર છે. જ્ઞેયોના ત્રણ પ્રકારમાં આખું વિશ્વ નાયક આત્માથી જુદું, નાયકમાં જ્ઞેયની નાસ્તી છે. જ્ઞેયના ત્રણ પ્રકાર એ દ્રવ્યેન્દ્રી, આ ચક્ષુ, અને અહીંયા ઉઘાડ છે જ્ઞાનનું સોક્ષમ. અને એક સોક્ષમ નું નામ ભાવિન્દ્રી તો ક્યારે પડે છે કે ચક્ષુ તરફ જાય એનું નજર તો, અને ચક્ષુની અંદર બાર હોય છે વિષયો પ્રત્યે, તો એનું નામ ભાવિન્દ્રી. જ્ઞેયનો બીજો ભેદ ભાવિન્દ્રી, પહેલો ભેદ દ્રવ્યેન્દ્રી, બીજો ભેદ ભાવિન્દ્રી ખંડ જ્ઞાન, અને ત્રીજો ભેદ જ્ઞેયનો કે ભાવિન્દ્રીથી જાણવામાં આવેલો પદાર્થ જ્ઞેયના ત્રણ ભેદ છે. એ ત્રણેય ભેદને કેમ જીતવા કે જેથી અનુભવ થાય અને જ્ઞેય જ્ઞાયકની એકતા તૂટી જાય, અને જ્ઞાયક જ જ્ઞેય થઈ જાય. જે પર પદાર્થ જ્ઞેય થતો હતો પાંચ ઇન્દ્રિયના વિષયમાં, પર પદાર્થ જ્ઞેય થતો હતો સ્પર્શ ઇન્દ્રિય વડે, ટાઢાઉના પદાર્થનો અનુભવ થતો હતો રસ ઇન્દ્રિય વડે, ખાટા મીઠા પદાર્થનો અનુભવ થતો હતો અનુભવ એટલે જ્ઞાન. ઘ્રાણ ઇન્દ્રિય વડે સુગંધ અને દુર્ગંધ એમ ભાસતું હતું. ચક્ષુ ઇન્દ્રિય વડે ધોળું કાળું રાતું પીળું ભાસતું હતું. શ્રોત ઇન્દ્રિય વડે કર્કસ અને મૃદુ અવાજ સંભળાતો હતો. એ પાંચેય ઇન્દ્રિયના વિષયને આત્મા જ્યારે જીતે છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે, નવું એકત્રિત જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે અનાદિનું ફર્ક નહીં જાણવામાં આવતું હતું, એ ફર્ક નહીં જાણવાનું સરળતા બંધ થઈ જાય છે, કેમ કે એને જાણનારી ભાવ ઇન્દ્રી અનુભવમાં બિલકુલ કામ કરતી નથી. એનો વ્યાપાર સરળતા બંધ થઈ જાય છે. ક્ષણભર પહેલા ઉત્સમ સમ્યક દર્શન થવાનો કાળ હોય ત્યારે જ્યારે એક નવું અતિન્દ્રિય જ્ઞાન એને પ્રગટ થાય છે, જે જ્ઞેયથી ભિન્ન છે. જ્ઞાયક જ્ઞેયોથી ભિન્ન જ્ઞાયક છે, એનું જ્ઞાન થાય છે ત્યારે એ જ્ઞાનમાં જ્ઞાયક પરમાત્મા જ્ઞેય થઈ જાય છે. ત્યારે એને અતિન્દ્રિય આનંદ આવે છે. એનું નામ ઇન્દ્રિયોને જીતી મોહને જીતો એમ કહેવામાં આવે છે. હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહે છે. પૂરી એક અજ્ઞાનમય સ્તુતિની વાત કરી, એક વ્યવહાર સ્તુતિની વાત કરી, હવે આ ત્રીજી નિશ્ચય સ્તુતિની વાત કરે છે. અજ્ઞાનીને નથી વ્યવહાર સ્તુતિ કે નથી નિશ્ચય સ્તુતિ, એ તો અજ્ઞાનમય ભાવ. સાધકને વ્યવહાર સ્તુતિ હોય છે, સાધક થયા પહેલા એ નિશ્ચય સ્તુતિમાં આવી જાય છે, પછી વ્યવહાર સ્તુતિ ઉભી થાય છે. માટે અજ્ઞાનીને પ્રથમ વ્યવહાર સ્તુતિનો ઉપદેશ આપવામાં આવતો નથી. એ જ્યાં સુધી નિશ્ચય સ્તુતિ ન થાય ત્યાં સુધી તમે વ્યવહાર સ્તુતિ કર્યા કરો એવો ઉપદેશનો ક્રમ જ નથી. પહેલો નિશ્ચય ને પછી વ્યવહાર. પ્રથમ આત્માને જાણવો, પછી પરિણામને જાણવા, અને પછી પરિણામના વિષયો જણાઈ જાય સેજે ઈચ્છા વિના, એ સ્થિતિ સાધકની હોય છે. હવે તીર્થંકર કેવડીની નિશ્ચય થતી કહે છે અનંત અનંત કાળ ગયો. નિશ્ચયને છોડીને પરનું લક્ષ કરી અને જ્ઞેય અને જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાયક, જ્ઞાયક અને જ્ઞેય જુદા હોવા છતાં એની ભેદ જ્ઞાનની શક્તિ બેળાઈ જાય છે એટલે અજ્ઞાન થઈ જાય છે. એ ભેદ જ્ઞાન થતાં જ્ઞાન નવું ઉઘડે છે, આત્માનો અનુભવ થાય છે, આખું જ્ઞેય ફરી જાય છે. અનુભવના કાળમાં અનંત કાળથી જો જ્ઞેય નહોતું થયેલું, નિબોધમાં હતો ત્યારે એનું જ્ઞેય, એની પાસે સ્પર્શ ઇન્દ્રિય હતી એટલે એનું જ્ઞેય સ્પર્શ હતું માત્ર, એને માત્ર દેહનો જ સંયોગ છે નિબોધ્યા જીવને, અને દેહને પ્રાપ્ત થયેલી એક ઇન્દ્રિય એટલે સ્પર્શ ઇન્દ્રિય છે, એની પાસે રસ ઇન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયો નથી. એમ બે ઇન્દ્રિયમાં આવ્યો, ત્રણ ઇન્દ્રિયમાં, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, સંજ્ઞા અસંજ્ઞા થયો. એકલા પર તરફ એનું લક્ષ્ય અને પરને પ્રસિદ્ધ કરનારું જે ભાવ ઇન્દ્રિય ક્ષોભ જ્ઞાન, એની આરે એકતા કરી, એની આરે કરતા કર્મની પ્રવૃત્તિ કરી રહ્યો છે. વિકલ્પ છે ભાવ ઇન્દ્રિય, એનું નામ વિકલ્પ છે ખંડ જ્ઞાન. વિકલ્પના બે પ્રકાર, રાગને પણ વિકલ્પ કહેવાય અને ખંડ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન એને પણ વિકલ્પ કહેવાય. સંકલ્પ જુદો, વિકલ્પ જુદો. સંકલ્પ એટલે ઇન્દ્રિય જ્ઞાન એના વિષયની સાથે એકત્વ બુદ્ધિ, એકપણાનો અભિપ્રાય, એનું નામ સંકલ્પ. સંકલ્પ હોય ક્યાં તો વિકલ્પ હોય જ, અનંતાનુબુદ્ધિનો વિકલ્પ હોય, પણ સન્મુખ જ એનું લક્ષ્ય હોય છે. પણ જયારે અનુભવ થાય ત્યારે સંકલ્પનો અભાવ થાય છે. થોડો ટાઈમ વિકલ્પનો પણ અભાવથી નિર્વિકલ્પ ધ્યાન આવે છે અને જ્ઞાનમાં ભગવાન આત્મા અગ્નિ થઈ જાય છે. સામાન્યને જાણતો, વિશેષને નહીં જાણતો એવો અનુભવના કાળમાં થોડો ટાઈમ ક્ષણભર જગન્ય અંતર્મૂર્ત પ્રથમ ઉત્સવ વખતે જગન્ય અંતર્મૂર્ત થોડો કાળ ભાવ ઇન્દ્રિયનો વ્યાપાર અટકી જાય છે, ભાવ ઇન્દ્રિય લબ્ધરૂપ થઈ જાય છે અને અનંત કાળથી નહીં ઉત્પન્ન થયેલો શુદ્ધ ઉપયોગ, આત્મસન્મુખનો ઉપયોગ એ પ્રગટ થાય છે. એ કાળમાં એને નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ઉપયોગમાં સમ્યક દર્શનનો જન્મ થાય છે. જેવો આત્મા છે એવો જાણવામાં આવે છે, એ વખતે આનંદ આવે છે. ત્યારે હું આનંદ મૂર્તિ છું, નામ સાગર છું, એમ એને પ્રતીતમાં પણ આવી જાય છે. એટલે સંકલ્પ સર્વથા વ્યય થાય છે, વિકલ્પ દબાઈ જાય છે, પાછો વિકલ્પ ઉભો થાય છે, એ તો જ્ઞાનના જ્ઞેયમાં જાય છે. એ વિકલ્પ તો એના સ્વજ્ઞેય તરીકે જાણે છે સાધક, સ્વજ્ઞેય તરીકે એકલો આત્મા આવી ગયો. આખું જ્ઞેય ફરી જાય છે. જ્યાં સુધી જ્ઞેય ફરે નહીં, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, એનું પર જ્ઞેય જયા કર્યું છે અનંતકાળથી. ભગવાન આત્મા જ્ઞેય થયો નથી, અનંતકાળથી જ્ઞેય નથી ફર્યું. સ્વર્ગનેય જ છે એની સન્મુખ, સ્વર્ગનેયની સન્મુખ. આત્મા એની સન્મુખ થતો નથી, પણ ઇન્દ્રિય જ્ઞાન એની સન્મુખ થાય છે. એ ઇન્દ્રિય જ્ઞાનના વિષયો છે, એ આત્માના વિષયો નથી. આત્માનો વિષય તો આત્મા છે, એ પાંચ ઇન્દ્રિયના વિષય છે બધા. આત્માનો વિષય નથી આ, આત્માનો વિષય તો એકલો જ આત્મા છે. જ્ઞાયક છે તે જ જ્ઞેય છે. અનુભવના કાળે આખું જ્ઞેય પડી જાય અને પછી સવિકલ્પ દશામાં પણ જે જ્ઞેય થયું તે થયું. સાદી અનંતકાળ એના જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય ગયું. બસ ઉર્ધ્વપણે મુખ્યપણે એક પરમાત્મા અખિંધારાથી આત્માને અનુભવે છે એવી અપૂર્વ ગાથા છે. રાગ અને દ્વેષ અને મોહ કશાય ક્રોધમાન માયાલો એને તો આખું જગત દોષ કહેશે. જૈન અને જૈનેતર બધા ક્રોધ ન કરવો, માન ન કરવો, માયા ન કરવો, લોભ ન કરવો, પણ ક્રોધાદીને પરને જાણવાનું બંધ કરી દે એ તો સર્વજ્ઞ ભગવાન સિવાય જૈન મતમાં છે, બીજે ક્યાંય છે. ઇન્દ્રિય જ્ઞાન વડે જે જાણવું થાય છે એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. એને જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય છે ત્યારે સામાન્યનો નિર્ભાવ થઈ જાય છે. એવી અપૂર્વ ગાથા છે. આખું જગત ક્રોધાદીને તો જીતવાનું કહેશે, પણ વિષયોને જીતો. વિષયોને જીતો એટલે ભાવિન્દ્રીને જીતવાનું છે. ભાવિન્દ્રી વિષય છે, ભાવિન્દ્રીના વિષયો તો વિષય છે, પણ આપણે વિષય છે. વિષયને કશાય બે જીતવાની વાત છે ને. અહીંયા તો પરને જાણવાનું સર્વથા બંધ કરી દે. હા હા, અનુક્રમમાં આવી જા. પેલા આત્માને જાણ, અને આત્માને જાણ્યા પછી પરિણામને જાણ, તો એક તો નહીં થાય પરિણામ. પ્રથમ આત્માને જાણવું એ વાત છે. તેમાં પહેલા જ્ઞેય નાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ થાય. ત્રણ પ્રકારની સ્તુતિનું વર્ણન કરશે. એક સાધક થવા માટે અને સાધક થયા પછી. સાધક થવા માટેની આ પહેલી સ્તુતિ છે. સાધક થયા પછી બે સ્તુતિ છે, ઉત્તમ શ્રેણી અને ક્ષપક શ્રેણી, મોહને જીતવાની. પહેલા દર્શન મોહ જીતવાની આ ગાથા છે. પછી ચારિત્ર સંબંધનો જે મોહ ઉત્પન્ન થાય છે એને જીતવાના બે પ્રકાર ઉપશમને ક્ષમ. ત્રણ ગાથામાં આખું જૈન દર્શન આવે. ધ્યાન કોનું કરવું ને ધ્યાન કેમ થાય એની વિધિ આ ત્રણ ગાથામાં છે. કશ્મીરીલાલજી, ધ્યાન કોનું કરવું અને ધ્યાન કેમ થાય, પ્રથમના ધ્યાનને ધર્મ ધ્યાન કહેવાય, બીજા પ્રકારના ધ્યાનને શુકલ ધ્યાન કહેવાય. આ ધર્મ ધ્યાનની ગાથા છે. 31, 32 ને 33 શુકલ ધ્યાનની ગાથા છે. ઉપશમમાં પણ શુકલ ધ્યાન હોય છે શ્રેણીમાં, અને ક્ષપક શ્રેણીમાં પણ શુકલ ધ્યાન હોય છે. ઉપશમવાળાને પહેલું શુક્લ ધ્યાન હોય છે, પૃથક વિતર્ક વિચાર. એ શુક્લ ધ્યાન છેટ 11 સ્થાન સુધી પહેલા પાયો શુક્લ ધ્યાનનો પહેલો પાયો. ચાર પાયા છે ને, ચાર પ્રકાર છે. એમાં ઉપશમમાં પહેલા શુક્લ ધ્યાનની શ્રેણી માંડે છે, અને ઠેઠ 11 ગુણસ્થાન સુધી આત્મા જાય. યથાખ્યાત ચારિત્ર ઉપશમ, યથાખ્યાત ચારિત્ર, શપક નહીં, ક્ષય નહીં, ઉપશમ. એવી દશા આવે છે મુનિને, કેમ કે પહેલી જે ગાથા છે એ ધર્મ ધ્યાનની છે, અને બીજી ને ત્રીજી ગાથા છે શુક્લ ધ્યાનની. એમાં 32 નંબરની ગાથા શુક્લ ધ્યાનની, પહેલા નંબરનું શુક્લ ધ્યાન ઉપશમ. ઉપશમમાં બીજા પ્રકારનું શુક્લ ધ્યાન ન હોય, શપકમાં બીજા પ્રકારનું શુક્લ ધ્યાન આવે છે. એટલે એકાગ્રતા, શુક્લ ધ્યાન એટલે વિશેષ ઉજળા પરિણામ, નિર્વિકારી નિર્દોષ પરિણામ. શુક્લ છે ને સફેદ, રાગરહિત. એ શપક શ્રેણીમાં આવી જાય છે. બીજામાં ત્યારે યથાખ્યાત ચારિત્ર થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પછી 13 અને 14 ને એ ત્રીજું ને ચોથું ઉપચારથી ધ્યાન કહેવામાં આવે છે. ખરેખર તો કૃત્ય કૃત્ય થઈ ગયા. એ ઉપશમ શ્રેણી ખીડાતા એકાવતારી પુરુષ થઈ ગયા. આપોમાં ગ્રહસ્થી હતા શ્રીમદ રાજચંદ્રજી, ગ્રહસ્થી હતા પણ પૂર્વે કેટલા ભાવ પહેલા એ અમને લખ્યું નથી, પણ અમને ઉપશમ શ્રેણી આવી હતી એમ પોતે 1947માં જયારે ચમકીત પ્રકાશ્યું એ સાલમાં કાગળ છે. ધર્મ ધ્યાનનો વ્યય થઈને શુક્લ ધ્યાનની શ્રેણીમાં આવી ગયા. એકદમ આનંદની ભરતી, પણ એ ભરતીમાંથી ઓટ આવી જાય છે અને ક્ષપક શ્રેણીમાં ભરતીમાંથી ફરી ઓટ આવતી નથી, કેવળ નથી. ધર્મધ્યાનની ગાથા છે, ભતૃધ્યાથી છે ને શુક્લ ધ્યાનની. મુનિરાજને ધર્મધ્યાન તો હોય પણ ઉપરાંત શુક્લ ધ્યાન આવે છે. ત્યારે ગ્રહસ્થિને ચોથે પાંચમે છઠ્ઠે મુનિને છઠ્ઠે હોય ત્યાં સુધી ધર્મધ્યાન છે, શુક્લ ધ્યાન નથી આવતું. શુક્લ ધ્યાન તો સ્વસ્થાન અને સાતી સહિત સાતમાના બીજા ભાગમાં જાય ત્યારે લીનતા એકદમ અંદરમાં મુનિરાજને, ત્યારે 8, 9, 10 ને 12 નું આવી જાય ને કેવળ નાનું પણ પતી જાય. પેલા પેલું શુક્લ ધ્યાન છે એ નબળું છે, કમજોર છે, એ શુક્લ ધ્યાન પણ કમજોર છે. પર્યાયમાં કમજોરીઓ, આત્મા બળવાન છે, આત્મા કમજોર થતો નથી. એ તો બધા પરિણામના ધર્મો છે. બળજોરી ને કમજોરી એ તો પર્યાયના ધર્મો છે. કઈ નહીં થી જોઉં કે આ પરિણામ બળજોર છે ને કમજોર છે. અમે તો શુદ્ધ ને છીએ, શુદ્ધાત્માને કહી છે. થોડી કઈ વાત થઈ હતી ઇન્દુભાઈ વાત ને એ શ્રેણીની વાત નીકળી, તો કે મેં શ્રેણીનું વાંચ્યું છે પણ મને યાદ નથી, યાદ પૂર્ણ કર. એમાં 170 આંક નંબર 170 છે એનો આંક, અને કારતક સુદ 14 અને 1947 એનું પત્ર છે, શોભાગભાઈ ઉપરનું પત્ર છે. એમાં દાંડી પેટીને કહ્યું ગ્રહસ્થી અત્યારનો આઈનો પંચમ કાળનો ગ્રહસ્થી એ લખે છે કે અમને શુક્લ ધ્યાનની શ્રેણી 11મા ગુણસ્થાને એવા ગયા હતા. કેવળ જ્ઞાન આટા મળતું હતું એને, યથાખ્યાત ચરિત્ર આવ્યું ને ઉપશમ, ઉપશાંત મોહ, મોહ દબાઈ ગયો ચરિત્ર મોહ. એ સ્થિતિ ગયા પછી સ્થિતિનું જ્ઞાન રહી ગયું અહીંયા, તો જ કહી શકાય ઉપશમ શ્રેણી ગઈ. અત્યારે નથી આ ભાવમાં, અહીંયા અહીં તો શ્રેણી જ નથી અત્યારે પંચમ કાળમાં, શુક્લ ધ્યાન જ નથી, ધર્મ ધ્યાન એક જ છે. શુક્લ ધ્યાનની 11મી ગુણસ્થાને રહેવાય એવી સ્થિરતા, એ સ્થિરતા ગઈ, એવી વિતરાગ દશા ગઈ, 11માની યથાખ્યાતની વિતરાગ દશા ગઈ, પણ એનું જ્ઞાન રહી ગયું. વ્યયનું પણ જ્ઞાન રહીએ છે અને ભવિષ્યના ઉત્પાદનું પણ જ્ઞાન થાય છે. શુદ્ધ જ્ઞાનની તાકાત, અજ્ઞાની જીવને કાંઈ ખબર પડે નહીં. ભૂત અને ભવિષ્યનું જ્ઞાન શુદ્ધ જ્ઞાનમાં થાય છે. થયું ને ઉપશમ શ્રેણીનું જ્ઞાન થયું કે નહીં? અત્યારે ઉપશમ નથી, ભૂતકાળનું જ્ઞાન થયું કે નહીં? ઉપશમ શ્રેણી ગઈ અને એનું જ્ઞાન રહી ગયું, કેમ કે આત્મા રહી ગયો, આત્મા તો છે જ, અનુભવેલી વસ્તુનું જ્ઞાન રહી જાય છે. કર્મધ્યાનની ગાથા છે. તેમાં પહેલા જ્ઞેય નાયક શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કહે છે. પહેલા શબ્દ વાપરો ને, પછી બીજી સ્તુતિ ને ત્રીજી નિશ્ચય સ્તુતિ. આ એ નિશ્ચય સ્તુતિ છે, બોલી બે શ્રેણીની છે. હવે 31 ગાથા બધા સાથે બોલો. સ્થિતો નિશ્ચયમાં સ્થિર થાય છે જયારે, ત્યારે એને જીતેન્દ્રિય કહેવાય. શાસ્ત્રમાં લખ્યો હોય તો જીતેન્દ્રિય નથી, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે લખ્યો હોય તો જીતેન્દ્રિય નથી. આખું લક્ષ ફરી જાય, ઉપયોગ આખો ફરી જાય, જ્ઞેય ફરી જાય. એનું જે પર જ્ઞેય હોય છે એ નાયક આત્મા જ્ઞેય થાય. આહા, ધ્યેય પણ જ્ઞાયક અને જ્ઞેય પણ જ્ઞાયક એક. બસ પર્યાય જ્ઞેયની, છ દ્રિવ્ય જ્ઞેયની, દેવગુરુ શાસ્ત્ર જ્ઞેયની. હા હા, ધ્યેય પણ એક આત્મા અને જ્ઞાનમાં જ્ઞેય પણ એક આત્મા. ત્યારે એને જીતેન્દ્રજી કહેવામાં આવે છે. પેલું ગાથાનો અર્થ, જે ઇન્દ્રિયોને જીતીને ઇન્દ્રિયોના ત્રણ પ્રકાર પાડશે. સામાન્ય શબ્દ એક છે, ઇન્દ્રિયોને જીતીને બસ જ્ઞાન સ્વભાવ વડે. હવે ઇન્દ્રિયોને કેમ જીતવી એ કુંતુંદ આચાર્ય ભગવાન પોતે લખી ગયા છે કે ઇન્દ્રિયો તો છે, એને જીતવી કેમ? કે જ્ઞાન સ્વભાવ વડે, અન્ય દ્રવ્યથી અધિક. એટલે ભગવાન પોતાનો આત્મા શુદ્ધાત્મા એનાથી જુદો, જુદા, અન્ય દ્રવ્યથી અધિક અને જુદા. આત્માને જાણે છે, સ્વને જાણે ને પરને જાણવાનું સ્વપર પ્રકાશક ચાલુ રાખે. અને ઇન્દ્રિય જ્ઞાન જીતા એમ નથી. જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે, એટલે અંતર્મુખ થયેલા જ્ઞાન વડે, અન્ય દ્રવ્યથી અધિક નામ જુદા એવા પોતાના આત્માને જાણે છે, તેને જે નિશ્ચયનીમાં સ્થિત સાધુઓ છે, એટલે જેને શુદ્ધાત્માનો અનુભવ વર્તીડ્યો છે, એવા સાધુઓ છે. નિશ્ચય રત્નત્રય પરિણત એવા સાધુ ધર્માત્માઓ છે. તેઓ કહે છે, ખરેખર જીતેન્દ્ર કહે છે, આવો આત્મા જે ઇન્દ્રિયથી ભિન્ન જ્ઞાન વડે પોતાના આત્માને પરથી જુદો પાડીને અનુભવે છે, એને જીતેન્દ્રિય ચિત્ત કહે છે. કોણ? સાધુઓ કહે છે. એ સાધુઓનું લક્ષણ નિશ્ચયમાં સ્થિત છે તે સાધુ છે. શુદ્ધ આત્મામાં સ્થિત છે તેને સાધુ કહેવાય. આત્માને સાધે તેને સાધુ કહેવામાં આવે છે. નિશ્ચય નહીંમાં સ્થિત સાધુઓ છે, એ પાંચ મહાવ્રતમાં સ્થિત નથી. નિશ્ચય નહીંમાં સ્થિત સાધુઓ છે, તેઓ આવા જીવને જીતેન્દ્રિય કહે છે. પછી ટીકામાં જીતેન્દ્રિય જીન કહેશે. જીતેન્દ્રિય થયો એ જીન કહેવાય. જીન જીનવર અને જીનવર વૃષભ. એને ઈસત જીન કહેવાય. નાનો થોડો જીન વિતરાગતા પ્રગટ થઈને મિથ્યા તો ગયું, અનંતાનુમતિ કશાય ગયા એટલી વિતરાગતા થઈ. ટીકા મુનિની મુખ્યતાથી વાત કરે છે કે 32-33 મુનિની વાત લેવી છે એટલે અહીંયા પણ ભાવાર્થમાં અને ટીકામાં કૌંસ કરીને કહ્યું મૂળમાં તો જે ઇન્દ્રિયોને જીતીને અહીંયા એટલું છે અને 32 જે મુનિ મોને જીતીને એમ છે યહ તું અને આમાં આવે છે યહ યહ એટલે જે ને યહ તું એટલે જે મુનિ એટલો ફેર પાડ્યો એટલે ઓલી મુનિની વાત છે એટલે અહીંયા પણ મુનિની વાત છે મુનિ તો જીતેન્દ્રિયજન થઈ ગયા છે જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિ એટલે જળ ઇન્દ્રિ ભાવિન્દ્રિ સૂક્ષ્મ જ્ઞાન પલ્લક્ષવાળો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો 5 ઇન્દ્રિયના જાણવામાં આવતા તે વિષયો 12 પદાર્થ વિષયભૂત પદાર્થ એ ત્રણેયને પોતાનાથી જુદી કરીને આ જીતવાનો માર્ગ નાયક આત્મામાં આ દ્રવ્ય ઇન્દ્રિયની નાસ્તી ભાવ ઇન્દ્રિયની પણ નાસ્તી અને એના જે વિષયો એની પણ નાસ્તી છે પોતાથી જુદા કરીને જુદા જાણીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન સર્વ પ્રકારના અનેરા આત્માથી જુદા પદાર્થો એનાથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે મૂળમાં હતું ને આત્માને જાણે છે એમ હતું ને એમાં વધારો કર્યો પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે એટલો કૌંસ કરીને ઉપરથી વાત કરી હવે સંસ્કૃત ટીકા જે છે એનું અક્ષર અક્ષર એનું આ ગુજરાતી હવે આવશે અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના હશે અનાદિકાળથી જેની મર્યાદા ભૂતકાળમાં નથી અનાદિથી એકત્વ બુદ્ધિ ચાલે છે ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણીને રોકાય છે એવી બંધ પર્યાયના હશે મુક્ત સ્વભાવને વશ નહીં બંધ પર્યાયને વસે રાગમાં આવે છે પ્રસંગ એવ રાગ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એ કર્મના સંગમાં જાય છે રાગની પરિણતિ તો પ્રસંગ એવો શબ્દ છે અહીંયા પણ 5 ઇન્દ્રિય જે ભાવિન્દ્રિય છે એ પ્રસંગ એવમાં જાય છે એટલે ભાવિન્દ્રિય થઈ જાય છે જે પોતે આત્મા સંગી અને આત્માશ્રિત અતિન્દ્રિય જ્ઞાની પણ અસંગી એને પરનો સંગ ન હોય પણ ઇન્દ્રિય જ્ઞાની પરનો સંગ કરે છે પરસંગ એવ એનો દોષ છે ગણધર ભગવાન પણ સાંભળવાનો જે ભાવ આવે છે એ ઇન્દ્રિય જ્ઞાન થોડી ટાઈમ પ્રવર્તે છે ક્ષણભર છઠે એ દોષમાં જાણે છે ગુણ જાણતા નથી આ પરને જાણવું એ દોષ છે એ તો સર્વજ્ઞ ભગવાન સિવાય કોઈની તાકાત નથી આ ક્રોધ કરવો હોય તો દોષ લાગે ક્રોધને જાણવું અને સમયસારની એકત્રિત ગાથા જાણવી એના તરફ લક્ષ કરવું એ દોષ છે ગુણ નથી દ્રવ્ય સુખને જાણવું એ દોષ છે પણ જાણવામાં તો દોષ ભાઈ પણ જ્ઞાન કેનું છે કે આત્માને જાણવાનું છોડી દીધું એ દોષ છે પછી પરને જાણે એનું નામ દોષ કહેવાય દોષની વ્યાખ્યા એ છે સ્વભાવમાંથી ચ્યુત થવું એનું નામ દોષ છે જે જ્ઞાન આત્માનું છે એને જાણવાનું સમય સમય છોડે છે જ્ઞાનથી વિમુખ થાય છે જ્ઞાન અને પરસન્મુખ થાય છે એ દોષ છે પણ પરને જાણવું એ તો સફળ પ્રકાશક છે પણ પરને પરપણે જાણે પરને સ્વમાં નાસ્તિપણે જાણે ત્યારે સફળ પ્રકાશક કહેવાય સ્વપર પ્રકાશક કોને કહેવાય ભેદનાનું કારણ છે સ્વપણે જણાય ને પર પણ જાય ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન પણ જણાય ને આત્માતિંદ જ્ઞાનમાં પદાર્થપણે જણાય, ત્યારે સ્વપર પ્રકાશ કે ભેદ જ્ઞાનનો પ્રકાર છે. ઇન્દ્રિય જ્ઞાન એકત્વ કરે છે, એમાં ભેદ જ્ઞાન કરવાની તાકાત નથી. અતિન્દ્રિય જ્ઞાનમાં શક્તિ છે, અતિન્દ્રિય જ્ઞાનમાં શક્તિ છે. કરે આ તો ભાવ ઇન્દ્રિય છે, એ મારું સ્વરૂપ નથી. આ કઠણ પડે છે કે ત્રીજા બોલમાં આવશે, ત્રીજા બોલમાં ભાવ ઇન્દ્રિય વડે જાણવામાં આવેલા જે પદાર્થ, એ જ્યાં સુધી નહીં જીતે ત્યાં સુધી એને અનુભવ ન થાય. આ સમ્યક દર્શનની ગાથા છે. પહેલા નંબરનું ભેદ જ્ઞાન છે. આ શરૂઆત છે ધર્મની. બંને જાણતા જાણતા અનંત કાળ જેવો પણ એને જ્ઞાને થયું નહીં ને સુખ પણ થયું નહીં. હા, હવે પરને જાણવાનું થોડો ટાઈમ બંધ કરી દે. હા, એક ક્ષણવાર જગન્ય અંતર્વર્તો બંધ કર, એક નવું અલૌકિક દૈવી જ્ઞાન પ્રગટ થશે અને આત્માનો અનુભવ થશે. ઇન્દ્રિય જ્ઞાનનો આત્માનો અનુભવ ન થાય. જ્ઞેયથી જ્ઞાયક ન જણાય, જ્ઞાનથી જ્ઞાયક જણાય. શું કહ્યું? જ્ઞેયથી જ્ઞાયકના દર્શન ન થાય. જ્ઞેય એટલે ભાવિન્દ્રિય ખંડ જ્ઞાન, એ પરજ્ઞે છે. એ પરજ્ઞેથી સ્વજ્ઞેય ન જણાય, દર્શન ન થાય. ઇન્દ્રિય જ્ઞાન ઉભું થયું એટલે આત્માનું અદર્શન થઈ ગયું. અદર્શન એટલે મિથ્યાદર્શન થઈ ગયું. એ ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થાય અને અંતર્મુખે એક નવું જ્ઞાન પ્રગટ થાય અનુભવના કાળમાં. હા, બહુ ઊંચી ગાથા. અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે આત્માને વર્ષે ના આવતા પર ના વર્ષે થઈ ગયો છે. અનંત કાળથી આમ જ જોયા કરે છે, આમ જોયા કરે છે. જેમાં સમસ્ત સ્વપ્નનો વિભાગ અસ્ત થઈ ગયો છે. લ્યો, આ સ્વ અને આ પર એ જ્ઞાન ઉઘડતું જ નથી. સ્વ અને પર બેને ખીચડો કરીને એકમેક કરીને અનુભવે અજ્ઞાન છે. ભાવ ઇન્દ્રિય કયો, શાસ્ત્ર જ્ઞાન કયો, એ બધું અજ્ઞાનમાં જાય છે. આ શાસ્ત્ર તે પર અને જ્ઞાયકને જાણનારું જ્ઞાન તે સ્વ, એવો ભેદ જ્ઞાન એને ઉત્પન્ન થતો નથી. શાસ્ત્ર પર જ્ઞેય છે અને શાસ્ત્રને જાણનારું ભાવ ઇન્દ્રિય ખંડ જ્ઞાન પરજ્ઞેય છે. એ પરજ્ઞેય દ્વારા સ્વજ્ઞેય જાણવામાં આવતો નથી. જેમ રાગ દ્વારા આત્માનો અનુભવ ન થાય, કષાયની મંદતા ગમે એટલી કરે દ્રવ્યલિંગી મુનિ થઈ જાય, પણ કષાયની મંદતા દ્વારા શુભ ભાવ દ્વારા શુદ્ધ આત્માના દર્શન થતા નથી. એ સાધન જ નથી. શુભ ભાવ આત્માના દર્શનનું એ સાધન નથી. એ તો દૂર રહો, એ તો કસાય છે. હા હા, એમાં તો નામ નિક્ષેપે જ્ઞાન નથી, એનું નામ પણ જ્ઞાન નથી. પણ ભાવ ઇન્દ્રિયનું નામ જ્ઞાન છે, પણ તે જ્ઞાન નથી. એ જ્ઞેય છે એટલે એ જ્ઞેય દ્વારા આત્માનો અનુભવ થતો. આ તો ભગવાનની સ્તુતિની ગાથા છે. આ તીર્થંકરની સ્તુતિ કેમ થાય શીખડાવે? આ પરમાત્માની સ્તુતિ કેમ થાય એની ગાથા છે. તે સ્તુતિ ભક્તિ વંદન ન કરવું, મારે કરવું તો કેમ કરવું તને ખબર નથી, કોનું કરવું? સાહેબ, અહીંયા તીર્થંકર ભગવાન બિરાજે છે. તીર્થંકર કેવળી એટલે બધા આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપે છે, કેવળ જ્ઞાન સ્વરૂપે. કેવળ જ્ઞાનની પર્યાય ભલે અત્યારે પ્રગટ નથી, પણ કેવળ ઓનલી માત્ર જ્ઞાન સ્વભાવી આત્મા છે. શાસ્ત્રમાં આવે છે આત્મા કેવળી છે, આત્મા મુનિ છે, એમ આવે છે. આત્મા નિર્ગ્રંથ છે, એ આપણે આવ્યું હતું નિયમ સારમાં. આત્મા નિર્ગ્રંથ છે. અરે અત્યારે નિર્ગ્રંથ કે હા, કે આ પુરુષ તો નિર્ગ્રંથ હોય પણ બેનો આ રસોઈ કરતી હોય ને, એ નિર્ગ્રંથ એનો આત્મા, એનો આત્મા નિર્ગ્રંથથી ગ્રંથિ બે ગ્રંથિ રહી છે. આ 24 પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ છે. એવું લખ્યું હતું 24 પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ સ્વરૂપ ભગવાન આત્મા છે. માટે નિર્ગ્રંથ છે, મુનિ છે, કેવડી છે, તીર્થંકર છે. આ એ પાંચેય પદ આત્મામાં સમાય છે. આ પર્યાયના નિર્ગ્રંથની વાત સાંભળી છે, પણ ભગવાન આત્મા નિર્ગ્રંથ છે એ વાત રૂચિપૂર્વક એને સાંભળી. પણ કપડાથી રહીત હોય ને આત્મા નિર્ગ્રંથ, કે અમે એ જ વાત કરીએ છીએ. અમે કપડાથી તો રહીત છે, પણ શરીરથી રહીત, ભાવકર્મથી રહીત, ભાવવિધિથી રહીત, તું છો અટાણે, અટાણે નિર્ગ્રંથ છે. આ એ નિયમ સારમાં આપણે આવ્યો. પણ કપડાવાળા તો મુનિ હોય ને, અમે ક્યાં કપડાવાળાને મુનિ કહીએ છીએ? કપડા જેને અડતા નથી, રાગ જેને અડતો નથી, શાસ્ત્ર જ્ઞાન જેને અડતું નથી, બહાર રહીએ છીએ શાસ્ત્ર જ્ઞાન. એવો પરમાત્મા દ્રવ્ય સામાન્ય છે, તે નિર્ગ્રંથ છે. પરમાત્મા તીર્થંકર કહો, કેવડી કહો, જેટલા નામ કેવા હોય એટલા કહો, પણ આત્મા આવો છે. જેમ રાગ વડે આત્મા જાણી ન શકાય, એમ રાગના જ્ઞાન વડે પણ આત્મા ન જાણી શકાય. શાસ્ત્રના જ્ઞાન વડે પણ આત્મા દર્શન ન થાય. એકવાર શાસ્ત્રનો રસ છોડી દે, ઉપકારી ગુરુનો લક્ષ્મણ છોડી દે, સાક્ષાત તીર્થંકર હોય છોડી દે. એ ઇન્દ્રિયનો વિષય છે, મારો વિષય નથી. એ તમારો વિષય નથી કે ના નથી મારો વિષય, તો તમારો વિષય કોણ? કે ભગવાન મારો આત્મા મારો વિષય છે. બસ મારા જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય છે, જાણનાર જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. ત્યારે આવું અંદરમાં રૂચિનું જોર આવે ત્યારે આખું જ્ઞેય ફરી જાય, આખું જ્ઞેય ફરી જાય, આત્મા જ્ઞેય થઈ જાય. અનંતકાળથી આત્મા જાણવામાં ના આવ્યો એ જાણવામાં આવી જાય. વર્તમાન કાળમાં નિર્ગ્રંથના દર્શન થાય. બોલો, પણ નિર્ગ્રંથ એટલે ભાવલિંગી નથી. ભાવલિંગીને અમે સાધુ કહેતા નથી, અમે તો ત્રિકાળી દ્રવ્યને સાધુ કહીએ છીએ. તારી નજર પર્યાય ઉપર જાય છે. પર્યાયથી ભિન્ન નિર્ગ્રંથ દશાથી ભિન્ન ત્રિકાળ નિર્ગ્રંથ છે. ક્ષણિક નિર્ગ્રંથ દશા, એનાથી ભિન્ન ત્રિકાળ નિર્ગ્રંથ પરમાત્મા તે હું છું. એના દર્શન તે સમ્યક દર્શન છે, બાકી અદર્શન છે. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વર્ષે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. આ સ્વ ને આ પર એમ જુદાય દેખાતી નથી. આ દેહ મારો, કર્મ મારો, રાગ મારો, શાસ્ત્ર જ્ઞાન મારું, મારું મારું પરને પોતાનું માને છે. સ્વ અને પર એની જે જુદાય છે તો સ્વભાવથી જુદાય, પણ આ જુદું જુદું જે બે એમ એને ખ્યાલમાં આવતું નથી. એને ભેદજ્ઞાન બિડાઈ ગયું છે, ભેદજ્ઞાન અસ્ત થઈ ગયું છે. સ્વપ્નનો વિભાગ અસ્ત થઈ ગયો, અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી. દ્રવ્ય ઇન્દ્રિય અને આત્મા એ જુદી જુદી ચીજ છે, એવો ભેદ તફાવત એને પાકતો નથી. પેલા દ્રવ્ય એન્જિનિયરે ભેદના ની વાત કરી. સ્વપ્નનો વિભાગ અસ્ત થઈ ગયો છે, એટલે કે આંખ છે, એ આંખ છે કે દ્રવ્યેન્દ્રી છે, અને આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા છે. એ દ્રવ્ય ઇન્દ્રિય ને અતિન્દ્રિય જ્ઞાનમય આત્માનો ભેદ છે જુદાય. આંખ ભિન્ન છે દ્રવ્ય ઇન્દ્રિય, અને આત્મા જુદો છે, એ બેની જુદાય દેખાતી નથી. આંખ મારી છે અને આંખ વડે હું જાણું છું, આંખ મારી છે અને આંખ વડે હું જાણું છું. અજ્ઞાની છે, મંદ છે. આંખ વડે આત્મા ન જાણે, જ્ઞાન વડે આત્મા જાણે. આંખ તો જડ છે, એ તો નિમિત્ત છે માત્ર, એ તો નિમિત્ત ભાવનું નિમિત્ત છે, જ્ઞાનનું નિમિત્ત નથી. આ શું કહ્યું? વાત એ વાતમાં ફેર છે કે આ નિમિત્તો ખરેને જાણવામાં આવે. જો જાણવામાં આંખ નિમિત્ત હોય તો સિદ્ધ ભગવાનને તો આંખ નથી, તો પછી એને જાણવાની ક્રિયા થતી હશે કે નહીં? કઠિન કામ છે. જો પણ આંખ માં અંધાપો આવે તો આંખ નથી માટે હું જાણી શકતો નથી, એને આંખને પોતાની માની. કાને હવે સંભળાતું નથી, કાન હતો ત્યાં સુધી સંભળાતું હતું. સમજાણું? આ દ્રવ્ય ઇન્દ્રિયની આ એકતા, દ્રવ્ય ઇન્દ્રિયનું અસ્તિત્વ હોય તો જ જાણવાની ક્રિયા થાય એમ માને છે. દ્રવ્ય ઇન્દ્રિયના સદભાવમાં પણ દ્રવ્ય ઇન્દ્રિયના અવલંબન વિના જ્ઞાન થાય. દ્રવ્ય ઇન્દ્રિયના સદભાવમાં કે અભાવમાં, એનો સદભાવો કે અભાવો જ્ઞાન આત્માને આશરે થાય. દ્રવ્ય ઇન્દ્રિયને આશરે કોઈને અત્યાર સુધી જ્ઞાન થયું નથી, થતું જ નથી, તો ભ્રાંતિ કહેતાય. કે કઈ સુગંધ દુર્ગંધ હવે નથી ખ્યાલમાં આવતું, કે આ નાક છે ખોટું થઈ ગયું છે, મેં શું એમ કે નાક ખોટું થઈ ગયું છે. એ દ્રવ્ય ઇન્દ્રિયનો સ્વામી થઈ ગયો. એ દ્રવ્ય ઇન્દ્રિય મારી છે, આ કોઈ તો જણાય કામ.